સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને એની સર્વશ્રેષ્ઠ ટીકા આત્મખ્યાતિ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાયમાં નિદ્રા અધિકારમાં ગાથા 203 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 203માં એ વાત આવી કે આત્મામાં અપદભૂત દ્રવ્ય ભાવોને છોડીને નિશ્ચિત સ્થિર એક આ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એવા ભાવને કે જે આત્માના સ્વભાવ ભાવ રૂપે અનુભવાય છે તેને હે ભવ્ય જીવ તું તેવો ગ્રહણ કર, એટલે જેવો છે તેવો ગ્રહણ કર, એવી ઉપદેશાત્મક વાત આવી. અપદભૂત ભાવોને છોડીને દયાદાન વ્રત તપના વિકલ્પો શુભાશુભ ભાવો ક્રોધ માન માયા લોભના ભાવો એ બધા ભાવો એ તારું પદ નથી. ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, ત્રણેકાળ રહેવાવાળો છે, એ એવા અસ્થાયી ક્ષણિક પદમાં હોય નહીં. શુભાશુભ ભાવમાં જીવ કેટલો વખત રહે, કેટલો વખત ટકે, એ તો એક સરખો એમાં રહેતો નથી. એક સરખો શુભ ભાવ કે અશુભ ભાવ પણ રહેતો નથી. એટલે એ પદ ભગવાન આત્માનું હોય નહીં. ભગવાન આત્માનું શાશ્વત પદ તો પોતાનું શુદ્ધ દ્રવ્ય છે, એના લક્ષ્ય થતો જે ભાવ છે એ જ એનું પદ છે. એટલે પોતે પોતાના શુદ્ધ ભાવમાં શાશ્વત ટકીને રહી શકે એવો છે. તેથી એવા પદમાં નિવાસ કરવાનો ઉપદેશ છેલ્લી ગાથાઓમાં આપ્યો અને 203માં વિશેષતાથી એમ પોતાના પદમાં સ્વપદમાં જવાનો ઉપદેશ આપ્યો. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 139. એકમેવ હિ તત્ સ્વાદ્યમ વિપદામ પદમ પદમ અપદાન્યવ ભાષંતે પદાન્યનાનિ યત પુરઃ. કળશ 139ના અર્થમાં અહીંયા કહે છે કે તત એકમ એવ હિ પદમ સ્વાધ્યમ, તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે. પોતાનું પદ એ જ આસ્વાદવા યોગ્ય છે. કેવું પદ? કે વિપદામ અપદમ, એટલે કે જે વિપત્તિઓનું અપદ છે, પોતાનું સ્વપદ છે, એ બધી વિપદાનું અપદ છે. એટલે એનો અર્થ એ થયો કે જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી, વિપત્તિઓ એમાં સ્થાન પામી શકતી નથી. વિપદામ અપદમ, વિપત્તિઓ માટે એ અપદ છે, વિપત્તિઓ એમાં પ્રવેશી શકતી નથી, વિપત્તિઓ એમાં સ્થાન પામી શકતી નથી. એવું પોતાનું સ્વપદ છે તે આસ્વાદવા યોગ્ય છે. આગળ પણ કહે છે કે અને યત પુરઃ અન્યાની પદાની અપદાની એવ ભાષંતે, જેની આગળ અન્ય સર્વ પદો અપદ જ ભાસે છે. પોતાનું સ્વપદ છે એની આગળ બીજા બધા પદ અપદ જ છે, અને પોતાનું સ્વપદ કેવું છે તો કે એ પદમાં આપદાઓ વિપત્તિઓ સ્થાન પામી શકતી નથી. પોતાનું સ્વપદ પરમ પવિત્ર શુદ્ધ નિર્મળ છે, એવા પદમાં કોઈ અન્ય વિપત્તિઓ આપદાઓ અશાંતિ રાગ દ્વેષ મોહ માયા કાંઈ પ્રવેશ પામી શકતું નથી. અને આવા પોતાના સ્વપદની આગળ બીજા બધા અન્ય પદ છે તે અપદ જ છે, અપદ જ ભાસે છે. ભાવાર્થમાં કહે છે કે એક જ્ઞાન જ આત્માનું પદ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વરૂપી જ્ઞાનનો સાગર છે, માત્ર જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી. તે જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, પરંતુ વ્યવહારથી એમ કહેવાય કે સ્વ પર પ્રકાશક એનું જ્ઞાન છે. પણ ભગવાન આત્મા ખરેખર તો તે પરને પ્રકાશવા જતો નથી, માત્ર જેટલા જ્ઞેય છે એ બધા જ્ઞેયો એના જ્ઞાનરૂપી અરીસામાં ઝળકે છે. પોતે તો પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, એનો જ અનુભવ કરે છે. એટલે એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી, કોઈ પણ મુશ્કેલી પ્રવેશી શકતી નથી, કોઈ પણ વિકારી ભાવ વિભાવ ભાવ પ્રવેશી શકતો નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાસે છે. બીજા બધા પદ રાગ દ્વેષ મોહ માયાના પદો એ બધું અપદ સ્વરૂપ ભાસે છે, પોતાનું સ્વપદ નથી લાગતું. કારણ કે એ બધા પદ આકુળતામય છે, આપત્તિરૂપ છે, જ્યારે ભગવાન આત્મા પોતે તો નિરાકુળ છે. એટલે સ્વપદ છે તે નિરાકુળ છે, જ્યારે અન્ય સર્વપદ છે તે આકુળતામય છે, આપત્તિરૂપ છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ સાતમો પાના નંબર 154 કળશ 139 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન કહે છે કે તત એકમ એવ હિ પદમ સ્વાદ્યમ. તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે. તત કયું, તત કયું એટલે કયું, પછી પ્રશ્ન થાય. તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે. તત એકમ એવ હિ પદ સ્વાદ્યમ. પણ કયું પદ, તે એટલે કયું પદ, સ્વપદ, સ્વપદની વાત છે. સ્વપદ એક જ આસ્વાદવા યોગ્ય છે. શરૂઆત જ આખી શ્લોકની એ રીતે કરી છે કે તત એકમ એવ હિ પદમ સ્વાદ્યમ. તે એક જ પદ સ્વાદ યોગ્ય છે, એનો જ આસ્વાદ કરવા જેવો છે. બીજું કાંઈ આસ્વાદ કરવા જેવું નથી, બીજું કાંઈ કરવા પણ નથી, કરવા યોગ્ય પણ નથી. જીવનું એકમાત્ર કર્તવ્ય એ જ છે કે પોતે પોતાના સ્વપદને આસ્વાદે. સ્વપદને આસ્વાદે એટલે કે પોતાના સ્વપદમાં એ નિવાસ કરે. સ્વપદમાં નિવાસ કરે એટલે પોતાના સ્વરૂપમાં રહે. પહેલા તો સ્વરૂપને જાણે, એનો અનુભવ કરે, અને પછી એમાં લીનતાનો પુરુષાર્થ કરે, અને પછી સ્થિરતા એમાં જ કરે. એ જ કરવા યોગ્ય છે, બીજું કાંઈ કરવા યોગ્ય નથી. એની સામે બીજું બધું ફીકું છે. અને બીજા બધામાં એ શાશ્વત કાંઈ કરી શકતો નથી, શાશ્વત ટકીને રહી શકતો નથી. આ એક જ પોતાનું સ્વપદ છે, એમાં એ હંમેશને માટે સુખરૂપે શાંતિરૂપે આનંદરૂપે જ્ઞાનરૂપે બિરાજી જાય છે. એટલે આ એક જ પદ શાશ્વત છે. એ જે પદ આસ્વાદવા યોગ્ય છે, એનો જ અનુભવ કરવા જેવો છે, એમાંથી આવતા આનંદને જ અનુભવવા જેવો છે. આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે પરમાનંદમય ભગવાન આત્મા જ એક આસ્વાદવા યોગ્ય અનુભવ કરવા લાયક છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત અનુભવ સહિતની લખી છે. ટીકામાં જે કહેવાયું છે એ બધું એમણે આત્મસાત કર્યા પછીથી કહ્યું છે, કઈ આમને આમ વાત કરી નથી, પંડિતાએ નથી કરી. ટૂંકમાં શાસ્ત્રોના સાર ભરી દીધા છે, આખી વાત સમજાવી દીધી છે. જે જીવનમાં સમજવા જેવું છે તે આ જ છે, બીજું કાંઈ નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની વાણી અમૃતમય હતી અને એવી અમૃતમય વાણી આપણને અહીંયા બહુ સરળતાપૂર્વક સહેલાઈથી ઉપલબ્ધ થઈ છે અને એ વાણીનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કર્યો છે. આપણા તો સૌભાગ્ય કે આપણને તો આવું અમૃત પ્રાપ્ત થયું. જીવન પર્યંત જેના ઘૂંટડા પીડા કરીએ એવું અમૃત આપણને તો પ્રાપ્ત થયું છે. પ્રભુ કહે છે કે પરમ આનંદમય ભગવાન આત્મા જ એક આસ્વાદવા યોગ્ય છે, અનુભવ કરવા લાયક છે. રાગાદી બીજું કાંઈ અનુભવવા યોગ્ય નથી. તું પરનું લક્ષ્ય કરીને પ્રભુ રાગમાં રહ્યો હોય, એનો અનુભવ કરતો હોય, શુભાશુભ ભાવપણે પ્રવર્તતો હોય તો બધું મૂકી અને માત્ર તારા સ્વરૂપનો અનુભવ કર, એ જ માત્ર આસ્વાદવા યોગ્ય છે, એનો જ સ્વાદ કરવા યોગ્ય છે, બીજું કાંઈ અનુભવવા જેવું નથી. બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે એ કેવું છે તે પદ, તો કહે છે કે વિપદામ અપદમ, વિપત્તિઓનું અપદ છે. વિપત્તિઓ માટે એ અપદ છે, વિપત્તિઓને એ પદમાં સ્થાન નથી. નિજ પદમાં આપદાઓને સ્થાન નથી, નિજ પદમાં મુશ્કેલીઓને સ્થાન નથી, નિજ પદમાં અશાંતિને સ્થાન નથી, નિજ પદમાં દુઃખને સ્થાન નથી. એટલે વિપદાઓને નિજ પદમાં સ્વપદમાં કોઈ સ્થાન નથી. બહુ સરસ વાત કરી છે કે કેવું છે તે પદ, કે વિપદામ અપદમ, વિપત્તિઓનું અપદ છે, વિપત્તિઓને એમાં પ્રવેશ નથી, દુઃખને એમાં પ્રવેશ નથી, અશાંતિને એમાં પ્રવેશ નથી. આ કેવી વાત, અદભુત વાત. અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા વિપત્તિઓનું અપદ છે. ભગવાન આત્મા એ વિપત્તિઓનું અપદ છે, સ્વપદ છે તે વિપત્તિઓનું અપદ છે. અર્થાંત એ આપદાઓ તેમાં સ્થાન પામી શકતી નથી, વિપત્તિઓ તેમાં સ્થાન પામી શકતી નથી. એવું સ્વપદ છે, આનંદનું પદ છે, સુખનું પદ છે. સુખધામ, કૃપાળુદેવે સુખધામ શબ્દ વાપર્યો છે ને, સુખધામ રોજ આપણે બોલીએ છીએ, એવું સુખનું ધામ નિજ પદ છે. નિજ પદ એ જ જીન પદ છે. જીનેશ્વર ભગવાને પણ એવા પદની પ્રાપ્તિ કરી અને જીન થયા, એવા પદની પ્રાપ્તિ કરી અને એ સર્વજ્ઞ થયા. એવા પદમાં કોઈ વિપત્તિઓને સ્થાન નથી, વિપત્તિઓનું તો એ અપદ છે. તેના સ્વાદમાં રાગની વિપદાનો અભાવ છે, એમાં રાગનો સ્વાદ નથી, એમાં મોહ માયા કપટનો સ્વાદ નથી આવતો. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત મહામુનિવર અંદર અતિન્દ્રિય આનંદમાં રમતા હતા. પોતાના સ્વરૂપમાં દિવસમાં હજારો વખત જતા હતા, અંદરમાં લીનતા કરતા હતા એવા મહાન દિગંબર સંત અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એમણે આ ટીકા લખી છે. ટીકા લખી છે એટલે સાતમા ગુણસ્થાનની દશામાં હતા અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા અને વિકલ્પ આવ્યો એટલે આ ટીકા લખાઈ ગઈ. એમાં કોઈ કરતા ભાવ નથી, ટીકાનો રચનારો હું છું એમ પણ નથી. વિકલ્પ આવ્યો અને ટીકા થઈ ગઈ. તેમાં તેઓ કહે છે કે તે ટીકાનો વિકલ્પ મારું એટલે આત્માનું પદ નથી. મારા પદમાં તો વિકલ્પરૂપ વિપદાનો અભાવ છે, મારું નિજપદ તો સુખનું ધામ છે, એમાં આવા વિકલ્પનો પણ અભાવ છે, આવા શુભભાવનો પણ અભાવ છે. મારા પદમાં તો વિકલ્પરૂપ વિપદાનો અભાવ છે, કેમ કે તે વિપદાનું અપદ છે અને મારું સ્વપદ છે એ સુખનું ધામ છે, આનંદનું ધામ છે, એ નિરાકુળતાનું ધામ છે, એ આનંદ ધામ. સુખના ધામમાં આપત્તિ અને વિપદાઓનો અભાવ છે, એ વિપદાનું અપદ છે. મારું પદ નિજપદ સ્વપદ વિપદાઓનું અપદ છે. આનંદ ધામ ચૈતન્ય ધામ પ્રભુ આત્મામાં રાગની વિપદાનો અભાવ છે. વિપદા અપદમ, વિપદાનું તે અપદ છે, અર્થાંત રાગનું અપદ છે, કેમ કે રાગ એ વિપદા છે. આવો વિતરાગનો માર્ગ એ સુરાઓનો માર્ગ છે પ્રભુ, કાયરોનું ત્યાં કામ નથી. આ સમયસારનો સ્વાધ્યાય એ પણ ખરેખર સુરાઓનો માર્ગ છે, એમાં કોઈ સામાન્યનું કામ નથી. અહીંયા કહે છે 155માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે એક જ પદ અર્થાંત આનંદ કંદ પ્રભુ આત્મા એક જ આસ્વાદ કરવા લાયક છે કે જે વિપદાઓનું અપદ છે. આ વિકલ્પ રાગ આદિ જે છે તે બધી વિપદા છે. અરે પંચ મહાવ્રતના વિકલ્પ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ એ પણ વિપદા છે, અને ભગવાન આત્મા તે વિપદાનું અપદ છે, અર્થાંત આત્મામાં તે વિપદા નથી. ભગવાન આત્મામાં કોઈ પ્રકારની વિપદા નથી. ભગવાન આત્મામાં કોઈ પ્રકારનો પરલક્ષી ભાવ હોય નહીં. એવો ભાવ ભગવાન આત્મામાં પ્રવેશી શકે નહીં. પોતાના નિજપદમાં એ સ્થિરતા કરે ત્યારે અન્ય કોઈ ભાવ હોતો જ નથી. ચોથા પેરેગ્રાફમાં આગળ કહે છે ત્રીજી લીટીમાં કે કેવળી પરમાત્માએ તો એમ જોયું છે અને કહ્યું છે કે એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો બહિષ્કાર છે, એટલે કે એક દ્રવ્યમાં બીજા અન્ય દ્રવ્યનો પ્રવેશ હોય જ નહીં. તારાજ્ઞાયક સ્વભાવમાં રાગનો પ્રવેશ નથી, તારાજ્ઞાયક સ્વભાવમાં રાગનો બહિષ્કાર છે. કળશમાં કહ્યું છે ને કે વિપદામ અપદમ, વિપદા નિજ સ્વરૂપમાં નથી. જ્ઞાયક પ્રભુ આત્મા વિપદાઓનું રાગનું અપદ છે. ગુરુદેવ કહે છે કે કેવો સરસ કળશ મૂક્યો છે, કહે છે કે રાગાદી રહિત તારું આનંદમય પદ છે, નિજપદ શુદ્ધ છે, આનંદમય છે, શાંતિમય છે, સુખમય છે. એવા પદમાં આ વિપદાઓનો અભાવ છે, એટલે એ વિપદાઓનું અપદ છે, તારું સ્વપદ છે. અને એવા કે આનંદમય પદ છે એનો એકનો જ તું અનુભવ કર, એ એક જ અનુભવ કરવા યોગ્ય છે, માટે તેનો આસ્વાદ કર, અનુભવ કર. અને હવે કહે છે કે યત પુરઃ અન્યાની પદાની અપદાની એવ ભાસંતે, એટલે કે એવા તારા પદની આગળ બીજા બધા અપદ જ ભાસે છે. એકલા જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ આત્મા ભગવાન છે. ભગ નામ અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન એટલે કે એવું સ્વરૂપ, એવા જ્ઞાન અને આનંદની લક્ષ્મી રૂપે ભગવાન આત્મા છે. અનંત જ્ઞાન આનંદની લક્ષ્મી સ્વરૂપે જ ભગવાન આત્મા છે, તે એક જ આસ્વાદવા યોગ્ય નિજપદ છે. અહીંયા કહે છે કે તેની આગળ બીજા સર્વ શુભાશુભ રાગના પદો અપદ જ ભાસે છે, દુઃખના પદ જ ભાસે છે. ભગવાન તારા નિરાકુળ આનંદના સ્વાદ આગળ વ્રત ભક્તિ આદિના વિકલ્પ અપદ જ ભાસે છે, દુઃખરૂપ જ ભાસે છે. અરે એવું શુભ નામ કર્મ બંધાય કે જેથી તીર્થંકર નામ ગોત્ર બંધાય, એવો શુભભાવ, એ શુભભાવ પણ અપદ છે, એ પણ વિપદા છે. આગળ 156માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે એક જ્ઞાન જ આત્માનું પદ છે, જે જાણક 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 સ્વભાવ, જ્ઞાન કરવા વાળો સ્વભાવ, અંદર ત્રિકાળ શાશ્વત છે, તે આત્માનું પદ છે. એક જ્ઞાન જ એમ કહ્યું ને, એટલે કે જ્ઞાન જે અખંડ અભેદ એકરૂપ વસ્તુ છે તે જ આત્માનું પદ છે. અભેદ એકરૂપ જે જ્ઞાયક ભાવ છે તે જ સ્વપદ છે. આગળ 157માં પાના ઉપર કહે છે કે એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાસે છે. સ્વપદમાં ચિદાનંદ ઘન સ્વરૂપ પ્રભુ આત્મામાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. આત્મા એકલો ચિત્ત ઘન ચૈતન્યનો ઘન પ્રભુ છે, તેમાં રાગાદી આપદા કેવી રીતે પ્રવેશે? પ્રવેશી શકે જ નહીં અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ જ વાસે છે, કેમ કે તેઓ આકૃતામય જ છે. આ વ્રત તપ ભક્તિ પૂજા જાત્રા ઇત્યાદિના વિકલ્પ આકૃતામય જ છે, સર્વ અપદ છે. પોતાના નિજ પદની આગળ બીજા બધા અપદ જ ભાસે છે. આ રીતે 139મો અમળ કળશ અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક બીજો કળશ કહે છે, કળશ 140. એક જ્ઞાયક ભાવ નિર્ભર મહાસ્વાદન સમાસાદયન સ્વાદમ દ્વંદમયમ વિધાતુમસહ સ્વા વસ્તુ વૃત્તિમ વિદન. આત્માત્માનુભવાનુભાવ વિવશો પ્રશ્ય દ્વિશેષોદયમ સામાન્યમ કલયન કીલૈષ સકલમ જ્ઞાનમ નિત્યેકતામ. 140માં કળશમાં કહે છે કે આત્માનો જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે શું હોય છે, કેવી દશા હોય છે, એ વાત અહીંયા કરી છે. 140માં કળશના અર્થમાં કહે છે કે એક જ્ઞાયક ભાવ નિર્ભર મહાસ્વાદન સમાસાદયન. આત્માનો જ્યારે અનુભવ કરે, નિજપદનો અનુભવ કરે, નિજપદમાં બિરાજે, ત્યારે શું હોય છે? તો કે એક જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતા બીજો સ્વાદ આવતો નથી. માટે દ્વંદ્વમયમ સ્વાદમ વિધાતુમ અસહો, દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ, અર્થાંત વર્ણાદિક રાગાદિક તથા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ, આત્મ અનુભવ અનુભાવ વિવશ સ્વા વસ્તુ વૃત્તિ વિદન. આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને, આત્માની શુદ્ધ પરિણતિને જાણતો, આસ્વાદતો, અર્થાત આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવ મનમાંથી બહાર નહીં આવતો, એષ આત્મા, આ આત્મા વિશેષ ઉદયમ ભ્રશ્યત સામાન્યમ કલયન, જ્ઞાનના વિશેષોના ઉદયોને ગૌણ કરતો, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, સકલમ જ્ઞાનમ એકતામ નયતી, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. એક વાક્ય આખું, એક પેરેગ્રાફનું લખી દીધું. અહીંયા વાત શેની કરવી છે? કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે શું થાય છે એની વાત કરી. 139માં કલશમાં પોતાનું સ્વપદ એ કેવું છે એની વાત કરી, અને અહીંયા હવે એવા પદનો અનુભવ, પોતાના આત્માનો અનુભવ, આત્મા એવા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે શું થાય છે એની અહીંયા વાત કરી. એટલે કહે છે કે એક જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એટલે એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતા એને બીજો સ્વાદ આવતો નથી. એક જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એટલે એ રીતે એને જ્ઞાનમાં એકાગ્ર થતા બીજો કોઈ સ્વાદ આવતો નથી. એને રાગ દ્વેષ મોહ માયાના વિકલ્પોનો સ્વાદ એમાં એને હોતો નથી. જ્યારે જ્ઞાનમાં એકાગ્રતા કરે છે ત્યારે એને અન્ય સ્વાદ આવતો જ નથી. અને દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ, અર્થાત વર્ણ આદિક રાગાદિક તથા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનું સ્વાદ લેવાને તે અસમર્થ થઈ જાય છે. પોતાના નિજ સ્વરૂપમાં જ્યારે એકાગ્રતા કરે છે ત્યારે એને બીજો સ્વાદ આવતો નથી, અને એ વખતે એ વર્ણાદિકના કે રાગાદિકના કે ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદના સ્વાદને લેવા માટે સમર્થ નથી રહેતો, એને એ લઈ શકે એમ જ નથી. પોતાના સ્વરૂપનો સ્વાદ અનુભવે છે ત્યારે એને આવા કોઈ સ્વાદ આવતા જ નથી, કેમ કે એવા સ્વાદ લેવાને એ અસમર્થ થાય છે. એવા સ્વાદ લેવાને માટે એ અસમર્થ થાય છે અને માત્ર પોતાના સ્વરૂપનો આનંદ લે છે. આત્માના આનંદનો સ્વાદ આવી રહ્યો છે, આત્માના અનુભવમાં એને જે સ્વાદ આવી રહ્યો છે એ વખતે એ બીજા વર્ણ આદિક રાગાદિક તથા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદના સ્વાદને લેવાને એ અસમર્થ છે, અને આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો એવો સ્વાદ આવે છે અંદરથી. એવા સ્વાદના પ્રભાવને આધીન થાય છે એટલે એમ થતા એને નિજ વસ્તુ વૃત્તિને, આત્માની શુદ્ધ પરિણતિને જાણવાનો સ્વાદ આવે છે, એને જાણે છે. અને એવો નિજ વસ્તુ વૃત્તિને, આત્માની શુદ્ધ પરિણતિને જાણતો, એનો સ્વાદ લેતો, એટલે આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી એ બહાર નહીં આવતો, એમાં ને એમાં રહેતો, આ આત્માના જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરે છે. જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરે છે એટલે કે પેલા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદ છે એને ગૌણ કરે છે, અને એમ એ વિશેષોના ઉદયને ગૌણ કરતો સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, સામાન્ય માત્ર જ્ઞાનને એટલે પોતાનું નિજ સ્વરૂપ જે જ્ઞાનમય છે એને જ પ્રાપ્ત કરતો, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે, એક રૂપે એને પ્રાપ્ત કરે છે, જ્ઞાનને માત્ર એક રૂપે પ્રાપ્ત કરે છે. હવે એને એમાં કોઈ ભેદ રહેતા નથી, જ્ઞાનમાં કોઈ ભેદ પડતા નથી, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. એ જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો એટલે કે હવે એને એના ભેદ નથી રહેતા, સકળ જ્ઞાનને એકપણે અનુભવે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એ એકપણે અનુભવે છે. એને હવે રાગાદિકના કે વર્ણાદિકના કે ક્ષયક્ષમી જ્ઞાનના ભેદ નથી, માત્ર પોતાના સ્વરૂપને જાણતો, શુદ્ધ પરિણતિને અનુભવતો, એ જ્ઞાનને એક રૂપે પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં કહે છે કે આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. ભગવાન આત્માના સ્વાદ આગળ બીજા બધા સ્વાદ ફિક્કા છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે, કોઈ ભેદ રહેતો નથી. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. ખરેખર તો જ્ઞેયને કારણે ભેદ થાય છે એમ નથી, એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એને જ્ઞેય જેટલા છે તે પ્રમાણે એને ભેદ પડે છે, જ્ઞાનમાં એ ભેદ પડે છે. જ્ઞાનમાં જ્ઞેયને કારણે ભેદ પડે છે એમ નથી. એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એને વિશેષ જ્ઞેયો, જુદા જુદા જ્ઞેયો દેખાવા એ રૂપે એના જ્ઞાનની પર્યાયનું થવું થાય છે. ગુરુદેવે એની સ્પષ્ટતા 19મી વખતના પ્રવચનમાં કરી છે કે એના જ્ઞાનમાં જે ભેદ પડે છે તે ભેદ કંઈ અનેક જ્ઞેયો છે માટે પડે છે એમ નથી, પણ એ વખતે એની યોગ્યતા એવી છે એટલે એ પડે છે. હવે એની યોગ્યતા કેવી થઈ, હવે એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એની યોગ્યતા કેવી છે, હવે યોગ્યતા એવી છે કે એમાં એને કોઈ જ્ઞેયના ભેદ પડે નહીં, પોતે પોતાના એક રૂપ ભગવાન આત્માને જ્ઞાન સ્વભાવને અનુભવે છે. એટલે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. હવે આ રીતે વાત કરી કે ભેદ જ્ઞાનના રહેતા નથી, એટલે તો એનો અર્થ તો એવો પણ થાય કે મતિશ્રુત જ્ઞાનના ભેદ પણ એને એ વખતે રહેતા નથી. તો પછી પ્રશ્ન થાય કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? જુઓ, કઈ રીતે શા માટે પ્રશ્ન થયો છે એ પહેલા સમજવાનું છે કે અહીંયા એમ કહ્યું કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. હવે એ તો વ્યવહારમાંથી કહેવામાં આવ્યું, ખરેખર તો જ્ઞાનના ભેદ પડવા એ કંઈ જ્ઞેયને કારણે થાય છે એમ નથી, એ વખતની એની યોગ્યતા એવી છે. પણ જ્ઞાનમાં જે ભેદ પડતા હતા એ ભેદ હવે પડતા નથી, એટલે કોઈ પણ જ્ઞાનના ભેદ રહ્યા નહીં, એટલે એનો અર્થ એમ થયો કે મતિશ્રુત જ્ઞાનના ભેદ પણ હવે એને નિર્વિકલ્પ ધ્યાનમાં રહેતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં એને મતિશ્રુત જ્ઞાનના પણ ભેદ રહેતા નથી, એવો અર્થ એમાં તો થઈ જાય છે. અહીંયા કહ્યું છે ને કે જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. એટલે પછી પ્રશ્ન થયો કે એવા ભેદ છે એ ગૌણ થઈ ગયા એટલે શું સમજવું? એટલે કંઈક પ્રશ્ન એ થયો કે છદ્મસ્થને હજી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, છદ્મસ્થ અવસ્થા છે, હજી જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ સત્તામાં પડ્યા છે, એવા છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? અને એનું સમાધાન આપ્યું છે, કહે છે કે આ પ્રશ્નનો ઉત્તર પહેલા શુદ્ધનયનું કથન કરતા દેવાઈ ગયો છે. શું પ્રશ્નનો ઉત્તર દેવાઈ ગયો છે? કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. પહેલા આ વાત એ રીતે કહેવાઈ ગઈ છે કે શુદ્ધનય એ આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવનારો છે, અને એવો શુદ્ધનય જ્યારે એવા શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા, શુદ્ધનય એ કહો કે શુદ્ધનયનો વિષય કહો, એવો શુદ્ધનય કે શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા જ્યારે એને અનુભવમાં આવે છે ત્યારે એને એ શુદ્ધનય જે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જણાવનારો છે એ દ્વારા એને પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ આવે છે. બહુ સરસ સ્પષ્ટતા કરી દીધી છે, થોડું સૂક્ષ્મ છે, બે વખત ત્રણ વખત વાંચશો શાંત ચિત્તે તો બરાબર વાત ગળે ઉતરી જશે. જો આ તો સમયસાર છે, દ્રવ્યાનું યોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, આ કોઈ પંડિતાય કરવા માટે નથી, કંઈ સમયસારના સાર ન હોય. સમયસાર તો આત્માનું સ્વરૂપ દર્શાવનારો છે, એને તો આત્મસાત કરવાનું છે. કૃપાળુ દેવે તો એમ કહ્યું કે દ્રવ્યાનું યોગ તો પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનું યોગ પ્રગટ કરવો એટલે આત્મ દ્રવ્યને પ્રગટ કરવું, પોતાનું શુદ્ધ દ્રવ્ય છે એને પર્યાયમાં પ્રગટ કરવું, એમ દ્રવ્યાનું યોગ પ્રગટ કરવો એવી વાત કૃપાળુ દેવે તો લીધી છે. અને એવા દ્રવ્યાનું યોગનો આ ગ્રંથ સમયસાર એ કંઈ શબ્દની રચના નથી, જે શબ્દ વાચક શબ્દ છે એનું જે વાચ્ય છે એને જે સમજવાનું છે એ આપણે આત્મસાત કરવાનું છે. શબ્દો શબ્દમાં રહ્યા છે અને શબ્દને વાંચતા, શબ્દને બોલતા જે વાચ્યનો ખ્યાલ આવે છે એ વાચ્યને માત્ર બુદ્ધિ દ્વારા નહીં પરંતુ એને આત્માના અનુભવ દ્વારા પકડવાનું છે. બુદ્ધિ દ્વારા તો સમજાયું પણ હવે એને આત્મસાત કરવાનું છે. એટલે આ ગ્રંથમાં વારંવાર જે વાત આવે છે, જુદા જુદા પ્રકારે આત્માના સ્વરૂપની જે રીતે જે વાત આવે છે એને બરાબર સમજવાની છે. પ્રભુ શું કહ્યું ભાવાર્થમાં, ક્યાં એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા લાગે છે. એક વખત ભગવાન આત્માનો અનુભવ કરે ને તો બધું સહેલું થઈ જાય છે. વાત એમ જ છે, એનો અનુભવ થતા બીજું બધું ફિક્કું લાગે છે. બીજું કાંઈ આદરણીય લાગતું નથી, બીજું કાંઈ આનંદદાયક લાગતું નથી, બીજું કાંઈ સુખદાયક લાગતું નથી, બીજું બધું ફિક્કું લાગે છે. વાત એમ જ છે. એટલે એવા સ્વરૂપનો અનુભવ કરવાની વાત છે. એટલે વારંવાર ગાથાઓ આવે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન પાછા એની ઉપર કળશ લખી અને આપણને એ તરફ લઈ જાય છે. અને ગુરુદેવે તો ખૂબ કરુણા કરીને 19 વખત આ વાત આપણને કરી, સભામાં 19 વખત વંચાયું. પોતે જાતે તો હજારો વખત વાંચ્યું, પોતે તો સમયસાર રૂપ જ હતા. ગુરુદેવ પોતે તો સમયસાર સ્વરૂપ જ હતા, પરંતુ બીજાઓને એવા આનંદની પ્રાપ્તિ થાય એ માટે સભામાં આ સમયસાર 19 વખત વાંચ્યું. એવું શું સમયસારમાં ભર્યું છે? બીજી વાર વાંચીએ, ત્રીજી વાર વાંચીએ, ચોથી વાર વાંચીએ, પણ એમાંથી જે આનંદ અને અમૃતની પ્રાપ્તિ થાય એ બીજે ક્યાંયથી થાય એમ નથી. ગુરુદેવે કહ્યું છે કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે પ્રભુ. એ અનુભવવાની વાત એમાં તો કહી છે, શું અનુભવ કરવાનો છે એની વાત કહી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાન નંબર 158, કળશ 140, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા એક જ્ઞાયક સ્વભાવી ધ્રુવ સ્વભાવથી ભરેલો છે, તેના મહાસ્વાદને લેતો એમ વાત છે ને, એટલે કે રાગ ઉપરથી, નિમિત્ત ઉપરથી અને ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવીને કે ધર્માત્મા જ્ઞાની પુરુષ અભેદ એક એવા જ્ઞાયક ભાવને, ધ્રુવ સ્વભાવ ભાવને, આનંદના ભાવને આસ્વાદે છે. મહાસ્વાદ લે છે એમ કહ્યું છે ને, મહાસ્વાદને લેતો, મહાસ્વાદને લે છે એટલે કે રાગ નહીં, નિમિત્ત નહીં, ભેદ નહીં, એ બધા ઉપરથી લક્ષને હઠાવી લીધું છે, બધા ઉપરથી દ્રષ્ટિને ઉઠાવી લીધી છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અભેદ જ્ઞાયક ધ્રુવ તરફ ઢાળી દીધા છે અને જ્ઞાન આનંદનો આસ્વાદ લે છે. એક જ્ઞાયક ભાવ એમ કહ્યું ને, એટલે કે એકલી જ્ઞાન 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 માત્ર વસ્તુ, એમાં બીજું કાંઈ આવે નહીં. એમાં દેહ નહીં, મન નહીં, વાણી નહીં, કાંઈ નહીં, શબ્દ પણ નથી. પોતાના સ્વરૂપને અનુભવે છે એમાં કોઈ દેહની, મનની, વાણીની કોઈ વાત જ નથી. એ કર્મથી પણ ભિન્ન, પુણ્ય પાપના વિકલ્પોથી પણ, શુભાશુભ ભાવોથી ભિન્ન, વિકારી નિર્વિકારી બધી પર્યાયોના ભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એ સમ્યક દ્રષ્ટિને આસ્વાદવામાં આવે છે. એ સમ્યક દ્રષ્ટિ એને આસ્વાદે છે અને તે મહાસ્વાદ છે. જો એક એક શબ્દ મહત્વનો છે. અંદર મહાસ્વાદ શબ્દ ઉપર ગુરુદેવે આપણને સ્પષ્ટતા કરી કે કેમ મહાસ્વાદ છે. ગુરુદેવ કહે છે, ગજબ વાત છે ભાઈ, જ્ઞાની મહાસ્વાદને લે છે એટલે શું? એટલે કે તે નિરૂપમ અતિન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદે છે. જ્ઞાની શુદ્ધ જાણક 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 સ્વભાવની જે વાત છે એને આસ્વાદે છે. જાણક 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 સ્વભાવી ભગવાન આત્મા એને એ આસ્વાદે છે. એમાં એકાગ્રતા કરી અને અતિન્દ્રિયપણે એવા મહાસ્વાદને અનુભવે છે, માણે છે, એનો સ્વાદ લે છે. ભગવાન આત્મા ત્રિકાળી એક રૂપ પરમ આનંદની મૂર્તિ પ્રભુ એક ગાયક ભાવથી ભરેલો છે. આવા નિજ સ્વરૂપમાં એકાગ્ર થતા જ્ઞાનીને જે સ્વાદ આવે છે તે મહાસ્વાદ છે, અર્થાત તેમાં કોઈ બીજો સ્વાદ આવતો નથી. એમાં બીજો કોઈ સ્વાદ આવતો નથી. ભગવાન આત્માનો સ્વાદ આવે છે ત્યારે બીજો કોઈ સ્વાદ આવતો નથી. એનો અનુભવ થાય છે ત્યારે બીજી કોઈ વાત નથી. કહ્યું નહીં અગાઉના કળશમાં કે સ્વપદમાં છે ત્યારે, નિજપદમાં છે ત્યારે બીજા કોઈનો પ્રવેશ નથી. કોઈ આપત્તિ વિપત્તિ વિપદાનો એમાં પ્રવેશ નથી, એટલે બીજાનો સ્વાદ પણ ક્યાંથી આવે? એ બધા બીજાઓને માટે તો પોતાનું જે પદ છે, સ્વપદ છે, નિજપદ છે, એ અપદ છે. બીજાઓને તો એમાં પ્રવેશ નથી. બીજાઓને પ્રવેશ નથી તો બીજાઓનો સ્વાદ પણ આવતો નથી. એ છે કે નિજ સ્વરૂપમાં એકાગ્ર થતા જ્ઞાનીને જે સ્વાદ આવે છે તે મહાસ્વાદ છે, અર્થાંત એમાં બીજો કોઈ સ્વાદ આવતો નથી. અતિન્દ્રિય આનંદના સ્વાદિયા જ્ઞાનીને તે સ્વાદના કાળે બીજો કોઈ ભેદનો, રાગનો કે વ્યવહારના વિકલ્પનો સ્વાદ આવતો નથી. અરે ભાઈ, પંડિતાઈનો સ્વાદ આવતો નથી. અમે જાણીએ છીએ એવો સ્વાદ નથી. અમે શાસ્ત્રોના અર્થ કરીએ છીએ એવો એને સ્વાદ નથી. શાસ્ત્રના અભ્યાસનો સ્વાદ નથી, વિકલ્પોનો પણ સ્વાદ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એવા વિકલ્પનો પણ એમાં સ્વાદ નથી. કોઈ ભેદ નથી, કોઈ ભેદનો સ્વાદ નથી એમાં. અતિન્દ્રિય આનંદના સ્વાદના કાળે એ ભેદનો, રાગનો કે વ્યવહારના વિકલ્પનો સ્વાદ આવતો નથી. અને અજ્ઞાનીને તો પરનું લક્ષ છે, એટલે પરના લક્ષે એને બીજા અનેક પ્રકારના સ્વાદ આવે છે. એ એકય સ્વાદ એના નથી. એકય સ્વાદમાં એ ટકીને રહેતો પણ નથી. માત્ર એ આકુળતા ને વ્યાકુળતા કરે છે. આ વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને એમ રાગના સ્વાદમાં, ઝેરના સ્વાદમાં સંતુષ્ટ થઈ જાય છે. અહીંયા કહે છે કે આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદમાં બીજો સ્વાદ છે નહીં. આનું નામ ધર્મ. અને આ વિતરાગનો માર્ગ છે. એકાંત છે, એકાંત છે. અરે ભાઈ, બધું એકાંત જ છે, સમજને. ગુરુદેવ કહે છે કે એકાંત છે, એકાંત છે એમ રાગમાં જ અરખાઈ જતા અજ્ઞાનીઓ રાડો પાડે છે. આવો માર્ગ દર્શાવ્યો ને એટલે એને એકાંત છે, એકાંત છે કહી અને પોતે શુભભાવની ક્રિયામાં રહી અને એમ રાડો પાડે છે. પણ ભાઈ, આ એકાંત છે પણ એ સમ્યક એકાંત છે. અને વસ્તુનો સ્વભાવ આવો સમ્યક એકાંત છે. ભગવાન આત્માનો સ્વભાવ સમ્યક એકાંત છે. ધર્મ એને કહીએ કે જેવો પોતાનો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે તેવો તેનો પર્યાયમાં અનુભવ કરવો, એવો એને આસ્વાદવો. આ સિવાય બીજો રાગનો અનુભવ એ કાંઈ ધર્મ નથી. કહે છે, પોતાના સ્વરૂપનો સ્વાદ લેતા બીજો સ્વાદ આવતો જ નથી. નિર્મળ આનંદનો નાથ, શુદ્ધ ચિદરૂપ સ્વરૂપ પ્રભુ આત્માની સન્મુખ થઈને સ્વાદ લેતા અતિન્દ્રિય આનંદના વેદન સિવાય બીજો સ્વાદ આવતો નથી. માટે શ્લોકમાં કહ્યું ને કે દ્વંદ્વમયમ સ્વાદમ વિધાતુમ અસહ, કે દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ છે. એને બીજો સ્વાદ આવતો નથી એટલે એ બીજા બધા સ્વાદને લેવા માટે એ અસમર્થ થઈ જાય છે. ભગવાન આત્માના સ્વાદની આગળ બીજું બધું ચાલ્યું જાય છે, બીજું કાંઈ રહેતું નથી. એકમાત્ર અતિન્દ્રિય આનંદનો અનુભવ સિવાય બીજું કાંઈ નથી. નથી રાગ, નથી દ્વેષ, નથી મોહ માયા, નથી વિકલ્પ, કાંઈ નથી. માત્ર અતિન્દ્રિય આનંદનું વેદન છે. એના વેદન સિવાય બીજો કોઈ સ્વાદ આવતો નથી એટલે દ્વંદ્વમય સ્વાદને લેવા એ અસમર્થ થાય છે. દ્વંદ્વમય સ્વાદ એટલે શું? એટલે કે રંગ, ગંધ આદિ છે તે, જે દયાદાન આદિનો રાગ છે તે, અને ક્ષયોક્ષમ આદિ જે ભેદ છે એ બધાનો સ્વાદ એ દ્વંદમય સ્વાદ છે, અને એવો સ્વાદ છે એ હવે એને આવતો નથી. એને ભગવાન આત્માનો સ્વાદ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે ત્યારે એ આ બધા દ્વંદમય સ્વાદ લેવા માટે અસમર્થ થાય છે. જ્ઞાની તે દ્વંદમય સ્વાદને લેવા અસમર્થ છે, અર્થાત શુદ્ધ નિત્યાનંદ સ્વરૂપના અતિન્દ્રિય સ્વાદને અનુભવતા તેને દ્વંદમય ઇન્દ્રિયજન્ય સ્વાદ હોતો નથી. હવે કોઈને એમ થાય કે આ અતિન્દ્રિય સ્વાદ કેવો હશે, આ બધા મેસુબના ને સાકરના ને રસગુલ્લાના ને બીજા ભોગના ને બધા સ્વાદ તો સમજ્યા, પણ આ સ્વાદ કેવો હશે? ખુદે કહે છે કે ભાઈ સાંભળ, એ મેસુબ રસગુલ્લા અને તેના ભોગ આદિના સ્વાદ એ તો ભગવાન આત્માને ખરેખર હોતા જ નથી, કેમ કે એ બધું જળ, એ બધું જળ પદાર્થો છે. એ જળ પદાર્થોનો સ્વાદ ચૈતન્ય ભગવાન આત્માને કેવી રીતે આવે? આરૂપી ચૈતન્ય ભગવાન આત્મા અને પેલા જળ, એ જળનો સ્વાદ આ ચૈતન્ય ભગવાન આત્મા કેવી રીતે કરે? આરૂપી ચૈતન્યમય પ્રભુ આત્માને જળ રૂપી પદાર્થોનો સ્વાદ કેમ હોય? એ જળનો સ્વાદ તો જળમાં રહ્યો, આત્મા તો એ જળ પદાર્થોને અડતોય નથી. આત્મા એ પર પદાર્થને સ્પર્શતોય નથી, એ જળ પદાર્થને અડતોય નથી, તો પછી એનો સ્વાદ કેવી રીતે એને આવે? એ જળ પદાર્થો જળમાં રહ્યા, એનો સ્વાદ પણ જળમાં રહ્યો, પણ કેમ બને છે કે એ જળ પદાર્થો પ્રત્યે લક્ષ કરી અને જીવ રાગ કરે છે કે આ ઠીક છે, અને એવા રાગનો સ્વાદ એ અજ્ઞાનીને હોય છે. રાગનો સ્વાદ છે, આ ઠીક છે, રસગુલ્લા ઠીક છે, ગુલાબજાંબુ સારું છે, સાકર મીઠી લાગે છે, એમ એણે જે રાગ કર્યો છે એ રાગનો સ્વાદ એને આવે છે. પર પદાર્થનો સ્વાદ એ ક્યાંથી માણે? પોતે શરીરથી જુદો છે તો જે ઇન્દ્રિયો દ્વારા અનુભવાય એને આત્મા ક્યાંથી અનુભવે? આત્માને એનો અનુભવ છે જ નહીં. આત્માને તો એનો રાગ છે ને, એ રાગને એ ભલો જાણે, ઠીક જાણે, આસ્વાદ યોગ જાણે, અને એમ કરી અને એને એ રાગનો સ્વાદ આવે છે. એવા રાગનો સ્વાદ અજ્ઞાનીને હોય છે. પોતાના ચિદાનંદમય ભગવાનને છોડીને પર પદાર્થ પ્રત્યે વલણ કરીને અજ્ઞાની જીવ રાગાદી કરે છે, અને તે રાગાદીનો કસાયેલો દુઃખમય સ્વાદ તેને આવે છે. અહીંયા કહે છે કે રાગથી ભિન્ન પડીને આનંદકંદ પ્રભુ આત્મામાં જઈને જેણે અતિન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે તેને બીજો સ્વાદ, રાગનો કે ભેદનો સ્વાદ આવતો નથી. આવો સ્વાનુભવનો સ્વાદ રાગના સ્વાદથી ભિન્ન અલૌકિક છે, અનુપમ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આમાં દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણેય બોલ આવી ગયા. જો ગુરુદેવે જે વિવક્ષાથી વાત કરી છે, બહુ સરસ વાત કરી છે. કહે છે કે આમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય બોલ આવી ગયા. પહેલું તો એ કે પોતે એક જ્ઞાયક ભાવથી ભરેલો છે. કોણ? કે આત્મા, દ્રવ્ય. બીજું, પોતે એક જ્ઞાયક ભાવથી ભરેલો છે, તેમાં જે જ્ઞાયક સ્વભાવ છે તે ગુણ છે. દ્રવ્યને ગુણ થયા. અને ત્રીજું, જ્ઞાયક ભાવમાં એકાગ્ર થઈને અતિન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય છે. ત્રણેય વાત અંદર આવી ગઈ, આત્મદ્રવ્ય અને એ દ્રવ્યનો જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક સ્વભાવ, એ ગુણ, અને એવા જ્ઞાયક ભાવમાં એકાગ્ર થઈ અને અતિન્દ્રિય મહાસ્વાદ લેવો એવી નિર્મળ પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયા. બહુ સરસ વાત મૂકી છે. આ પ્રમાણે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાયક ભાવથી ભરેલો છે, તેનો અંતર એકાગ્રતા કરી અનુભવ કરતા તેનો આસ્વાદ લેતા દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય નિર્મળ સિદ્ધ થઈ જાય છે અને ત્યાં બીજા સ્વાદનો વિપદામે સ્વાદનો અભાવ છે ત્યાં બીજા સ્વાદનો વિપદામય સ્વાદનો અભાવ છે આકૃતામય સ્વાદનો અભાવ છે વિપત્તિઓનો ના સ્વાદનો પણ અભાવ છે. આગળ 160માં પાના ઉપર કહે છે એ વાતને સમજાવતા કે જેમ સાકર એક મીઠાસના સ્વભાવથી ભરેલી છે જેમ મીઠું એકલા ખારાપણાના સ્વભાવથી ભરેલું છે એટલે એમાં બીજો સ્વાદ નથી. સાકર છે તો સાકરમાં મીઠાશનો સ્વાદ છે એમાં બીજો સ્વાદ નથી અને જેમ મીઠું છે એ ખારાપણાથી ભરેલું છે ખારાપણાના સ્વાદથી ભરેલું છે ખારાપણાના સ્વભાવથી ભરેલું છે તેમાં બીજો સ્વાદ નથી એનો બીજો સ્વભાવ નથી. કેવી રીતે ભગવાન આત્મા એક જ્ઞાયક 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 સ્વભાવી છે અને એવા જ્ઞાયક 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 સ્વભાવથી ભરેલા ભગવાન આત્મામાં બીજો કોઈ સ્વાદ નથી તેમાં આંતરદ્રષ્ટિ કરતા આનંદ જ આવે બીજું કાંઈ આવે નહીં. એમાં આંતરદ્રષ્ટિ કરતા તેમાં જ સ્થિર થતા અતિન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે. જ્ઞાની તે મહાસ્વાદને અનુભવે છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે અતિન્દ્રિય આનંદ રસનો રસ્યો એવો જ્ઞાની દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ છે. દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ છે એટલે કે ત્રણ વાત એમાં આવે છે. શું ત્રણ વાત છે? ત્રણ બોલ છે એનો એને સ્વાદ નથી. પહેલું તો કે રંગ રસ ગંધ સ્પર્શનો સ્વાદ લેવામાં અર્થાંત રૂપાળો સુંદર દેહ હોય અથવા અન્ય ભોજનાદી રૂપી પદાર્થો હોય એનો સ્વાદ લેવામાં એ અસમર્થ છે. એટલે કે જળનો સ્વાદ લેવામાં એ અસમર્થ છે. બીજું રાગનો પુણ્ય પાપના શુભાશુભ ભાવોનો જે કસાયેલો દુઃખમય સ્વાદ છે તે સ્વાદ લેવા તે અસમર્થ છે. એટલે કે એવો સ્વાદ એને આવતો નથી. અને ત્રીજું ક્ષયોપશમ આદિ જ્ઞાનના જે ભેદો તે ભેદોનો પણ સ્વાદ તેને હોતો નથી. પર્યાયમાં જે જ્ઞાનનો વિકાસ છે તે ભેદ છે અને તે ભેદનો સ્વાદ જ્ઞાનીને આવતો નથી. જેને અરસ અરૂપ અગંધ અરાગ અભેદ એવા ચૈતન્ય મહાપ્રભુનો સ્વાદ પ્રગટ હોય તેને રસ રૂપ ગંધ ભેદ અને રાગનો દ્વંદ્વમય સ્વાદ કેવી રીતે આવે? ન આવે. બહુ સરસ વાત કરી છે. હજી ઘણો વિસ્તાર આમાં આવશે. અહીંયા આગળ એક વાત લીધી છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પંડિત ટોડરમલજીએ જે લખી એના ઉપરથી કે પ્રશ્ન કર્યો કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ અથવા તો સ્વવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું વિધાન છે એ કેવી રીતે? એટલે સ્વવિકલ્પ માંથી નિર્વિકલ્પ થવાનું વિધાન જે કર્યું છે એ કઈ રીતે? આપણે આ વાત થોડા વખત પહેલા લીધી હતી રહસ્યમય ચિઠ્ઠીની અને એમાં પંડિતજીએ જે વાત કરી છે તો ચાર લીટીમાં જ વાત કરી દીધી છે. પણ એ વાતને ખૂબ વિસ્તારથી ગુરુદેવે તો હજારો વાર કરી છે. જે પંડિત ટોડરમલજીએ જે વાત કરી છે એને ઘણી સૂક્ષ્મતાપૂર્વક ગુરુદેવે તો બધા શાસ્ત્રોના સ્વાધ્યાય વખતે બધા શાસ્ત્રો ઉપરના પ્રવચનો વખતે ઘણી વાર હજારો વાર એ વાતને કરી છે. એટલે ગુરુદેવે તો અનુભવ સહિત એ વાતને ખૂબ સમજાવી છે, ખૂબ છણાવટ કરી છે. બેનશ્રીબેને પણ એના ઉપર ખૂબ પ્રકાશ પાડ્યો છે. અહીંયા જે સમાધાન છે એ લઈએ આપણે. શેની વાત ચાલે છે? કે સ્વવિકલ્પ વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવ થવાની વાત કઈ રીતે છે એની વાત છે. તો સમાધાનમાં કહ્યું છે કે સ્વાનુભવની નિર્વિકલ્પ દશા થવા પહેલા, હજી સ્વાનુભૂતિ નથી થઈ તે પહેલા, સ્વ પરના ભેદ જ્ઞાન સંબંધી વિકલ્પ ઉઠતા હોય છે તથા એના વિચાર પણ હોય એ બધું કે હું શુદ્ધ છું, હું એકરૂપ છું, ચિદરૂપ છું એવા સ્વરૂપ સંબંધી સૂક્ષ્મ વિકલ્પ થતા હોય છે અને પછી એ વિકલ્પ પણ છૂટી જાય. એ વિકલ્પ છૂટી અને પરિણામ સ્વરૂપ મગ્ન થાય, પરિણામ સ્વરૂપમાં મગ્ન થઈને સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. આવી સ્વાનુભવની અતિન્દ્રિય આનંદની દશા જે પ્રગટે તેમાં કાંઈ વિકલ્પનો સ્વાદ હોતો નથી, તેનો તો ત્યાં અભાવ હોય છે. સ્વવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું ઉપચાર કથન છે. અહીંયા શું વાત હતી અને પેલા પ્રશ્ન કરતા એ શું વાત કરી હતી એ વાતને જરા આપણે સમજીએ કે અહીંયા વાત એ ચાલતી હતી કે એને બીજો સ્વાદ આવતો જ નથી, વિકલ્પનો કોઈ સ્વાદ હોતો જ નથી. ત્યારે પેલા જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જે વાત હતી ને એને જુદી રીતે પકડીને કહે છે કે સ્વવિકલ્પથી જ નિર્વિકલ્પ થવાય છે તો સ્વવિકલ્પનો કંઈક તો અંદર હશે ને કરવા પણ. સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય એવું પંડિતજીએ કહ્યું છે તો પછી એ સ્વવિકલ્પનું કંઈક તો અંદર હશે ને. ગુરુદેવે એનું સમાધાન આપ્યું કે ભાઈ જ્યારે એ અનુભવ છે ત્યારે કાંઈ વિકલ્પ હોતો નથી, સ્વવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું કહ્યું એ તો પહેલા એને નિર્વિકલ્પ થતા પહેલા વિકલ્પ હોય છે એનું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્યાં સુધી પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને અનુભવતો નથી ત્યાં સુધી બારમા વિકલ્પમાં હોય છે. એટલે એ વિકલ્પ છે અને પછી નિર્વિકલ્પ થાય છે એટલે નિમિત્તનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે કે જ્યારે એ નિર્વિકલ્પ થાય છે એ પહેલા એને વિકલ્પ હોય છે બસ. અને એ વિકલ્પ કેવા છે, એ વિકલ્પ કયા પ્રકારે હોય છે તો કે હું શુદ્ધ છું, ચિદરૂપ છું. પણ ત્યાં પંડિતજીએ પણ એમ કહ્યું છે કે એ પ્રકારના વિકલ્પ હું શુદ્ધ છું કે હું નાયક છું એવા વિકલ્પ હોય પણ એ છૂટી જાય છે, છૂટી અને પછી પોતે પોતાના સ્વરૂપમાં મગ્ન થાય છે એમ તો કહ્યું છે. એ વિકલ્પ કાંઈ રહેતો નથી. અને બેનશ્રી બેને તો કેટલા સાદા શબ્દોમાં એ વાત સમજાવી છે કે ગુફાના દ્વાર સુધી તો વિકલ્પ રૂપી વાહનમાં જવાય, એટલે કે આત્મામાં જઈએ છીએ ત્યારે ઉદાહરણ કેવું આપ્યું છે કે ગુફાના દ્વાર સુધી વાહનમાં જવાય અને પછી વાહન છોડી અને ગુફામાં જવાય. એવી રીતે પહેલા આત્મામાં અંદરમાં જતા પહેલા વિકલ્પ હોય અને પછી વિકલ્પો બહાર રહી જાય અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય. આ વાત તો એમણે પણ સમજાવી છે. તો જ્યારે એવો અનુભવ થાય છે ત્યારે કોઈ બીજો સ્વાદ હોતો નથી, કોઈ વિકલ્પનો સ્વાદ હોતો નથી. એ દ્વંદ્વમય સ્વાદ લેવાને અસમર્થ છે. આત્મ અનુભવ અનુભાવ વિવશ સ્વા વસ્તુ વૃત્તિ વિદન, આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને જાણતો આસ્વાદતો એ અતિન્દ્રિય આનંદને અનુભવે છે એ વખતે એને બીજો કોઈ સ્વાદ આવતો નથી. હવે આ કળશને અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આના વિશે થોડોક વધુ વિસ્તાર ગુરુદેવે પ્રવચનમાં કર્યો છે એ આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.